નમસ્કાર. આકાશવાણી સમાચાર, નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર માર્કોસ જુનિયર આજે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. કંડલા મેગાવોટ સ્કેલ પર સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા ધરાવતું પ્રથમ ભારતીય બંદર બનતા પ્રધાનમંત્રીએ તેને ટકાઉપણા માટેનું ઐતિહાસિક પગલું લેખાવ્યું. ઉત્તરપ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ઓવલ ટેસ્ટ જીતવા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ખરાખરીનો મુકાબલો. અને વિદેશી કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિ સાથે નવી દિલ્હીમાં આજે પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે. સમાચાર વિગતવાર. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર માર્કોસ જુનિયર આજે ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમના પત્ની, કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી શ્રી માર્કોસની આ ભારતની પ્રથમ મુલાકાત હશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી માર્કોસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરને પણ મળશે. રાષ્ટ્રપ્રમુખ માર્કોસની આ મુલાકાત બંને દેશોના ટોચના નેતાઓને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કંડલા બંદર વિસ્તારમાં ભારતના પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટના કાર્યરત થવાને ટકાઉપણું તરફનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ એક પ્રશંસનીય પ્રયાસ છે જે ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે, આપણા નેટ ઝીરો વિઝનને શક્તિ આપે છે. આ સાથે કંડલા મેગાવોટ સ્કેલ પર સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા ધરાવતું પ્રથમ ભારતીય બંદર બન્યું છે, જે નવીનીકરણીય ઉર્જા અને ટકાઉ માળખાગત સુવિધાઓમાં ગુજરાતની વધતી જતી ભૂમિકાને રેખાંકિત કરે છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતા દ્વારા એક અહેવાલ.
મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા ઉદ્ઘાટન કી ગઈ યહ પરિયોજના હરિત બંદરગાહ અવસંરચના મેં ભારત કી પ્રગતિ કો દર્શાતી હૈ. માત્ર 4 મહિનો મેં નિર્મિત યહ સંયંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મઈ 2025 મેં ઘોષિત 10 મેગાવોટ કી એક બડી હરિત હાઇડ્રોજન પરિયોજના કા પહેલા મોડ્યુલ હૈ. 140 મેટ્રિક ટન હરિત હાઇડ્રોજન કી વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કે સાથ યહ સુવિધા ભારત કે નેટ ઝીરો યાત્રા મેં એક મહત્વપૂર્ણ મીલ કા પથ્થર હૈ. દીનદયાળ બંદરગાહ મેગાવોટ સ્તર કે હરિત હાઇડ્રોજન સંયંત્ર કો સંચાલન કરને વાલા પહેલા ભારતીય બંદરગાહ બન ગયા હૈ. અપર્ણા ખૂન, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
ઉત્તરપ્રદેશમાં સતત વરસાદને કારણે ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ જિલ્લાઓમાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં પૂરના કારણે 37 તાલુકાઓ અને 402 ગામડાઓ પ્રભાવિત થયા છે, જેને કારણે 84,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને પીએસસી કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કુલ 905 પૂર આશ્રય સ્થાનો હાલમાં કાર્યરત છે. 757 આરોગ્ય ટીમો તબીબી તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં પૂરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અસરકારક રાહત પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી રહ્યા છે. તેમના નિર્દેશો પર રાજ્યના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે. ચૂંટણી પંચે આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પાસેથી પ્રેસ કોન્ફરન્સમાં બતાવેલા મતદાર ઓળખકાર્ડ અંગે માહિતી માંગી છે. તેમની પાસે 2 મતદાર ફોટો ઓળખકાર્ડ હોવાનો આરોપ છે. બિહારના દીધા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારીએ જણાવ્યું કે શનિવારે પત્રકાર પરિષદમાં શ્રી યાદવે બતાવેલ મતદાર ઓળખકાર્ડ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવ્યું ન હતું. દરમિયાન ભાજપે આરોપ લગાવ્યો છે કે તેજસ્વી યાદવે 2 મતદાર ઓળખકાર્ડ રાખી ગુનો કર્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રાએ પૂછ્યું કે શું શ્રી યાદવે ચૂંટણી પંચ સમક્ષ ખોટા તથ્યો રજૂ કર્યા છે.
નેતા કે હે દો એપિક કાર્ડ તો કાર્યકર્તા કા હાલ ક્યા હોગા, ક્યા ઇસીલિયે યે એસઆઈઆર સે ડરતે હૈ? તો સોચિયે આરજેડી કે કોંગ્રેસ કે જો તમામ લોગ આદિ હો ગયે થે ગુંડાગર્દી કે આધાર પર વોટ પાને કે ઓર ચુનાવ જીતને કે, ક્યા ઇન્હોને યે દો દો ફર્જી વોટર કાર્ડ બના કર કે જો રખા હુઆ થા, કહીં ઉનકે પૂરે ખેલ પે પાની તો નહીં ફિર ગયા હૈ?
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. ભારતની સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તે 58% વધીને 7.72 બિલિયન ડોલર થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વૃદ્ધિમાં એપલે સૌથી વધુ ફાળો આપ્યો છે, જેણે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા 6 બિલિયન ડોલરના આઈફોન નિકાસ કર્યા છે, જે ગયા વર્ષ કરતાં 82% વધુ છે. ભારતે નાણાકીય વર્ષ 2021માં 3.1 બિલિયન ડોલરના સ્માર્ટફોન નિકાસ કર્યા હતા. 2025 સુધીમાં આંકડો વધીને 24.1 બિલિયન ડોલર થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ આજથી રેપો રેટમાં ઘટાડા અંગે 3 દિવસની બેઠક શરૂ કરશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની આ સમિતિનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આરબીઆઈ દિવાળી પહેલા લોન વૃદ્ધિને વેગ આપવા માટે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરી શકે છે. જોકે કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે સેન્ટ્રલ બેંક સતત 3 વાર 100 બેઝિસ પોઈન્ટ ઘટાડા પછી રેપો રેટને 5.5% પર યથાવત રાખે તેવી શક્યતા છે. ક્રિકેટમાં ઓવલ ખાતે રમાઈ રહેલી એન્ડરસન તેંડુલકર ટ્રોફીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. મેચના 5મા દિવસે આજે ઇંગ્લેન્ડ 6 વિકેટે 339 રને પોતાનો બીજો દાવ આગળ ધપાવશે. ઇંગ્લેન્ડને જીતવા માટે ફક્ત 35 રનની જરૂર છે, જ્યારે ભારતે જીતવા માટે બાકીની 4 વિકેટ લેવાની રહેશે. બીજા દાવમાં 374 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડના હેરી બ્રુકે 111 અને જો રૂટે 105 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી છે. જોકે ગઈકાલે દિવસના અંતે ભારતીય ટીમે માત્ર 36 રનમાં 3 વિકેટ ઝડપી મેચને જીવંત કરી હતી. ભારતીય બોલરોમાં મોહમ્મદ સિરાજે 2, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપી હતી. યશસ્વી જયસ્વાલના 118 રન અને આકાશદીપ રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની મહત્વપૂર્ણ અડધી સદીની મદદથી ભારતે બીજા દાવમાં 396 રનનો સ્કોર બનાવ્યો હતો. જોશ સ્ટ્રોંગે 5 વિકેટ ઝડપી હતી, જ્યારે ગુસ એન્ટિકન્સે 3 વિકેટ ઝડપી હતી. અગાઉ પ્રથમ દાવમાં ભારતના 224 રનના જવાબમાં ઇંગ્લેન્ડે 247 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત હાલમાં 5 મેચની આ શ્રેણીમાં 1-2થી પાછળ છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે સાંજે પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના કલાકારો પરફોર્મ કરશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા આયોજિત સપ્તસુર 7 નેશન્સ 1 મેલોડી નામનો આ ઉત્સવ 7 બિમસ્ટેક દેશોની વિશિષ્ટ સંગીત પરંપરાઓની ઉજવણીનો સાક્ષી બનશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
આજના અખબારોમાં વિવિધ સમાચાર મુખ્ય શીર્ષકમાં જોવા મળી રહ્યા છે. સંદેશનું મુખ્ય શીર્ષક છે, ભારતનું ઓઇલ આયાત બિલ 11 અબજ $ વધશે. ફૂલછાબે ટેરિફની જાહેરાત બાદ અમેરિકાથી ક્રૂડની આયાત બમણી, આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે, ઘૂસણખોરી ડામવા બ્રિટને શસ્ત્ર હુંગાવ્યું, નવો આકરો કાયદો આવશે. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે, જકરબર્ગની 24 વર્ષના યુવકને $25 કરોડની જોબ ઓફર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતના સમાચાર વિવિધ અખબારમાં પહેલા પાને જોવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં દિવ્ય ભાસ્કર છેલ્લા પાને લખે છે કે 25,000 CCTV, ગંભીર ગુના ઉકેલવાના 95% દર જેવા કારણે અમદાવાદ દેશનું સૌથી સલામત શહેર.
બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કાશ્મીર ડિવિઝનલ કમિશનર વિજયકુમાર બિદુરે જણાવ્યું કે તાજેતરમાં ભારે વરસાદના કારણે બાલતાલ અને પહેલગામ રૂટ પર સમારકામ અને જાળવણીનું કામ જરૂરી બન્યું છે. તેમણે કહ્યું કે આ રૂટ પર કામદારો અને મશીનોની સતત તૈનાતીને કારણે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફિલિપિન્સના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત માર્કોસ જુનિયર આજે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. ઉત્તરપ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ઓવલ ટેસ્ટ જીતવા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ખરાખરીનો મુકાબલો. વિદેશી કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિ સાથે નવી દિલ્હીમાં આજે પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.